ಓಂ ಶಾಂತಿ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ನವಮಿ ಜುಲೈ 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, વૃક્ષપતિ બાપે આપ બાળકો પર બૃહસ્પતિની દશા બેસાડી છે. હમણાં તમે અવિનાશી સુખની દુનિયામાં જઈ રહ્યા છો. મીઠા બાળકો, વૃક્ષપતિ બાપે આપ બાળકો પર બૃહસ્પતિની દશા બેસાડી છે. હમણાં તમે અવિનાશી સુખની દુનિયામાં જઈ રહ્યા છો. પ્રશ્ન છે, અવિનાશી બૃહસ્પતિની દશા કયા બાળકો પર બેસશે? એમની નિશાની શું હશે? ઉત્તર છે, જે બાળકો જીવતે જીવ દેહના સર્વ સંબંધોને ત્યાગી સ્વયંને આત્મા નિશ્ચય કરે એવા નિશ્ચય આત્મિક બુદ્ધિવાળા બાળકો પર બૃહસ્પતિની દશા બેસે છે. એમના જ સુખનું ગાયન છે કે અતિન્દ્રિય સુખ ગોપ ગોપીઓને પૂછો. એમની ખુશી ક્યારેય પણ ગુમ નથી થઈ શકતી. ગીત છે, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ. બાળકોએ બાપની મહિમા સાંભળી આજના દિવસને કહેવાય જ છે વૃક્ષપતિ દિવસ, જેને મળાવીને કહ્યું છે બૃહસ્પતિ. આને જ ગુરુવાર પણ કહેવાય છે. ન ફક્ત ગુરુવાર, પરંતુ સદગુરુવાર મંગળમાં બહુ જ માને છે. ગવાય છે, મનુષ્ય સૃષ્ટિનું બીજરૂપ એટલે વૃક્ષપતિ કહે છે. બીજ થયા તો પતિ પણ થયા. વૃક્ષના બીજને બાપ જ બાપ પણ કહેશે. વૃક્ષના બીજને બાપ પણ કહેશે. એનાથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ છે મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષ. આનું બીજ ઉપરમાં છે. તમે જાણો છો, બાળકો પર હવે અવિનાશી બૃહસ્પતિની દશા છે. કારણ કે અવિનાશી સ્વરાજ્ય મળી રહ્યું છે. સતયુગને કહેવાય જ છે અવિનાશી સુખધામ. કળિયુગને કહેવાય છે વિનાશી દુઃખધામ. હવે દુઃખધામનો વિનાશ થવાનો છે. સુખધામ અવિનાશી છે. અર્ધો કલ્પ ચાલે છે જે અવિનાશી વૃક્ષપતિ સ્થાપન કરી રહ્યા છે. બાળકોએ સેવા માટે પોઈન્ટ્સ અર્થાત વાત નોટ અર્થાત નોંધ કરવાના છે. પ્રદર્શનમાં આ પોઈન્ટ્સ મુખ્ય સમજાવવાના છે. કારણ કે મનુષ્ય તો કંઈ પણ જાણતા નથી. બરોબર, આ છે જ્ઞાન. હવે બાપ આ જ્ઞાન આપે છે નવી અને જૂની દુનિયાના વચ્ચે. પછી આ પ્રાયઃ લોપ થઈ જાય છે. દેવતાઓને આ જ્ઞાન નથી હોતું. જો આ ચક્રનું જ્ઞાન હોય તો પછી રાજાઈમાં મજા જ ના આવે. હમણાં પણ તમને વિચાર આવે છે ને, શું રાજ્ય લઈને પછી અમારી આ હાલત થશે? પરંતુ આ તો ડ્રામા અર્થાત નાટક બનેલો છે ને. ચક્રને ફરવાનું જ છે. વર્લ્ડ અર્થાત દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ અર્થાત પુનરાવર્તન થઈ રહી છે. કેવી રીતે રિપીટ થઈ રહી છે આ આપ બાળકો જાણો છો. આ છે મનુષ્ય સૃષ્ટિ. તમારી બુદ્ધિમાં મૂળ વતનનું ઝાડ પણ છે. વિભાગ બધાનો અલગ અલગ છે. આ વાતો કોઈની બુદ્ધિમાં ક્યારેય નહીં હશે. કોઈ શાસ્ત્રોમાં તો આ લખેલું નથી. આપણે આત્મા અસલ શાંતિધામના રહેવાસી છીએ, અવિનાશી છીએ, ક્યારેય વિનાશને નથી પામતા. તે સમજે છે પરપોટા પાણીમાંથી નીકળી પછી એમાં મળી જાય છે. તમારી બુદ્ધિમાં બધા રહસ્ય છે. આત્મા અવિનાશી છે, જેમાં બધો પાઠ નોંધાયેલો છે. આ ચક્રની નોલેજ કોઈ શાસ્ત્રોમાં નથી. ભલે ક્યાંક ક્યાંક સ્વસ્તિક પણ દેખાડે છે, ચક્રની ફક્ત એમ એમ રેખાઓ દોરી કાઢે છે, જેનાથી સિદ્ધ થાય છે અનેક ધર્મ હતા. બાપે સમજાવ્યું છે, મુખ્ય ધર્મ અને શાસ્ત્ર છે જ ચાર. સતયુગ ત્રેતામાં તો કોઈ ધર્મ સ્થાપન થતા નથી, ન ત્યાં કોઈ ધર્મશાસ્ત્ર હોય છે. આ બધું દ્વાપરથી શરૂ થાય છે. પછી જુઓ કેટલી વૃદ્ધિ થાય છે. અચ્છા, ગીતા ક્યારે સંભળાવાય? બાપ કહે છે, હું કલ્પના સંગમ યુગે જ આવું છું. એમણે પછી કલ્પ શબ્દ કાઢી ફક્ત સંગમ યુગે યુગે લખી દીધું છે. હકીકતમાં સંગમ યુગે બીજો કોઈ ધર્મ સ્થાપન નથી કરતા. એવું નથી કે ત્રેતાના અંત દ્વાપરના આદિના સંગમ પર ઇસ્લામી ધર્મ સ્થાપન થયો. ના, કહેશે દ્વાપરમાં સ્થાપન થયો. આ સંગમનો સુખદ સમય છે, જેને કુંભ કહેવાય છે. કુંભ સંગમને કહેવાય છે. આ છે આત્મા અને પરમાત્માના મિલનનો સંગમ. આ રૂહાની મેળો સંગમ પર જ હોય છે. એમણે પાણીની ગંગાનું નામ પ્રખ્યાત કરી દીધું છે. જ્ઞાન સાગર પતિત પાવનને જાણતા જ નથી. એમણે કેવી રીતે પતિત દુનિયાને પાવન બનાવી કોઈ શાસ્ત્રોમાં નથી. હવે આપ બાળકોને બાપ કહે છે, મામે કમ યાદ કરો, દેહના સર્વ ધર્મ ત્યાગો. કોને કહે છે? આત્માઓને. આને કહેવાય છે જીવતે જીવ મરવું. મનુષ્ય શરીર છોડે છે તો દેહના સર્વ સંબંધ છૂટી જાય છે. બાપ કહે છે, જે પણ દેહના સંબંધ છે એ બધા છોડી પોતાને આત્મા નિશ્ચય કરો. નિશ્ચય આત્મિક બુદ્ધિ બનો. જેટલું વધારે યાદ કરશો તો બૃહસ્પતિની દશા થશે. તપાસ કરો, અમે શિવ બાબાને કેટલા યાદ કરીએ છીએ. યાદથી જ કટ નીકળતી જશે અને તમને ખુશી થશે. તમે મહેસૂસ કરી શકો છો અમે આત્મા કેટલું બાપને યાદ કરીએ છીએ. જો ઓછું યાદ કરશો તો કટ પણ ઓછી નીકળશે, ખુશી પણ ઓછી રહેશે, ખુશી પણ ઓછી રહેશે, પદ પણ ઓછું મેળવશો. આત્મા જ સતો રજો તમો બને છે. આ સમયનું જ ગાયન છે. ગોપ ગોપીઓમાં અતિન્દ્રિય સુખનું બીજું કંઈ પણ યાદ નથી આવતું, સિવાય બાપના. ત્યારે જ ખુશીનો પારો ચડશે. આપણા ઉપર બૃહસ્પતિની દશા અથવા સદગુરુની દશા છે. પછી ક્યારે ખુશી ગાયબ થઈ જાય છે તો કહે છે, બૃહસ્પતિની દશા બદલાઈ રાહુની બેઠી છે. કોઈ બહુ જ સાહુકાર હોય છે, કોઈ સટ્ટો લગાવ્યો, આ દેવાળું કાઢ્યું. ભારતમાં જ જ્યારે ગ્રહણ લાગે છે તો કહે છે, દે દાન તો છૂટે ગ્રહણ. તમારો દેવી દેવતા ધર્મ પણ સોળે કળા સંપૂર્ણ હતો, એને ગ્રહણ લાગેલું છે. રાહુની દશા બેસે છે એટલે દેવતાઓની આગળ જઈ ગાય છે, તમે સર્વગુણ સંપન્ન, અમે પાપી કપટી છીએ. હમણાં તમે સમજો છો, રાહુનું ગ્રહણ લાગવાથી બધા કાળા બની ગયા છે. ચંદ્રમાની છેલ્લે રેખા જઈને બચે છે. બાપ પણ સમજાવે છે, આપ દેવી દેવતાઓના પણ ચિત્ર છે. ગીતા જ આદિ સનાતન દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર છે. પરંતુ આ પોતાના ધર્મને નથી જાણતા. રિલિજિયસ હેડ્સ અર્થાત ધાર્મિક ગુરુઓની કોન્ફરન્સ અર્થાત સંમેલન કરે છે, તમે ત્યાં પણ સમજાવી શકો છો. ઈશ્વર સર્વવ્યાપી તો નથી, એ તો બેહદના બાપ છે. બાળકોને આવીને વારસો આપે છે, સાધુ સંત વગેરેને તો વારસો મળતો નથી. તો માનસે કેવી રીતે આપ બાળકોને જ વારસો મળે છે? મુખ્ય વાત છે જ આ સિદ્ધ કરવાની કે ઈશ્વર સર્વવ્યાપી નથી. શિવ જયંતિ થાય છે, શિવ જયંતિ કહો અથવા રુદ્ર જયંતિ કહો. રુદ્ર આ જ્ઞાન યજ્ઞ રચે છે, છે તો શિવ. તે જ ગીતા જ્ઞાન યજ્ઞ છે જેનાથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ છે. પ્રેક્ટિકલમાં તમે જુઓ છો કેવી રીતે નિરાકાર બાબાએ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે. સાકાર તો કંઈ કરી ન શકે, આ બેહદનો યજ્ઞ છે. આમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. બાકી તો તે બધા છે શારીરિક યજ્ઞ. કેટલું રાત દિવસનું અંતર છે. બાપ કહે છે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે, વિનાશ પણ થવાનો છે. તમે જ્યારે પાસ થઈ જશો, પૂરા યોગી બની અને જ્ઞાની બની જશો, પૂરા યોગી અને જ્ઞાની બની જશો, તો પછી તમારા માટે નવી દુનિયા સ્વર્ગ જોઈએ, નર્કનો જરૂર વિનાશ જોઈએ. રાજસ્વ અશ્વમેઘ યજ્ઞ શબ્દ પણ ઠીક છે, ઘોડાને સ્વાહા કરે છે. હકીકતમાં તે તમારો આ રથ એક દક્ષ પ્રજાપિતાનો પણ યજ્ઞ રચે છે, એમની પણ કથા છે. હવે આપ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ, આપણને વૃક્ષપતિ બાપ ભણાવી રહ્યા છે. આપણા ઉપર હમણાં બૃહસ્પતિની દશા છે, આપણી અવસ્થા બહુ જ સારી છે. પછી ચાલતા ચાલતા લખે છે, બાબા અમે તો મૂંઝાઈ ગયા છીએ. પહેલાં અમે બહુ જ ખુશીમાં હતા, હવે ખબર નહીં શું થયું છે. અહીં આવીને બાપના બનવું મોટી યાત્રા છે. ત્યાં તીર્થયાત્રાઓ પર જાય છે તો કેટલા પૈસા ખર્ચ કરે છે. હવે અહીં તો દાન કરવાની વાત નથી, આમાં કંઈ પણ પૈસા ખર્ચ નથી કરવાના. તે છે શારીરિક યાત્રાઓ, તમારી છે રૂહાની યાત્રા. શારીરિક યાત્રાથી ફાયદો કંઈ પણ નથી. ગીતમાં પણ છે ને, ચારે તરફ લગાવ્યા ફેરા તો પણ જન્મ જન્માંતર દૂર રહ્યા. હમણાં તમે સમજો છો કેટલી અનેક યાત્રાઓ કરી હશે. ક્યાંય ને ક્યાંય મનુષ્ય જરૂર જાય છે. હરિદ્વારમાં ગંગાજી પર જરૂર જાય છે. પતિત પાવની ગંગા સમજે છે ને. હવે હકીકતમાં તમે છો સાચી સાચી જ્ઞાન ગંગાઓ. તમારી પાસે પણ ઘણા આવીને જ્ઞાન સ્નાન કરે છે. બાબાએ સમજાવ્યું છે સદગુરુ એક જ છે, સર્વના સદગતિ દાતા સિવાય એક સદગુરુના બીજ કોઈ ગુરુ નથી. બાપ કહે છે હું તમને કલ્પ કલ્પ સંગમ પર આવીને સદગતિ આપી પૂજારીથી પૂજ્ય બનાવું છું. પછી તમે પૂજારી બની દુઃખી બની જાઓ છો. આ પણ હવે ખબર છે કે બરોબર આપણું અર્ધો કલ્પ રાજ્ય ચાલે છે. પછી દ્વાપરમાં આપણે જ દેવી દેવતા વામ માર્ગમાં ચાલ્યા જઈશું. જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે ત્યારથી જ વામ માર્ગ શરૂ થાય છે. એની પણ નિશાનીઓ છે. જગન્નાથના મંદિરમાં જાઓ તો અંદર કાળી મૂર્તિ છે, બહારમાં દેવતાઓના ગંદા ચિત્ર છે. એ સમયે આપણને પણ થોડી સમજમાં આવતું હતું કે શું છે. ભિકારી મનુષ્ય વિકારી દ્રષ્ટિથી જોશે તો સમજતા હતા દેવતાઓ પણ વિકારી હતા. આ લખેલું છે દેવતાઓ વામ માર્ગમાં જાય છે. ડ્રેસ પણ દેવતાઓનો આપ્યો છે. અહીં પણ દેલવાડા મંદિરમાં જાઓ, ઉપરમાં સ્વર્ગ લખેલું છે, નીચે તપસ્યામાં બેઠા છે. આ બધા રાજાઓને બીજા કોઈ જાણતા નથી. બાબાનો તો અનુભવી રથ છે ને. બાપ, આપ બાળકો સમજી રહ્યા છો આત્માઓને પરમાત્મા અલગ રહ્યા બહુ કાળ. તમે જે પહેલા અલગ થયા છો, પછી તમે જ આવીને પહેલા મળો છો. સતયુગમાં ફર્સ્ટ પ્રિન્સ અર્થાત પહેલો રાજકુમાર છે શ્રી કૃષ્ણ. કૃષ્ણના બાપ પણ તો હશે ને. કૃષ્ણના મા બાપનું એટલું કાંઈ દેખાડતા નથી. ફક્ત દેખાડે છે માથા પર રાખીને નદીથી પેલે પાર લઈ ગયા. રાજાઈ વગેરે કાંઈ નથી દેખાડી. એમના બાપની મહિમા કેમ નથી? હમણાં તમે જાણો છો આ સમય કૃષ્ણના આત્માએ સારી રીતે ભણતર ભણ્યું છે, જેના કારણે મા બાપથી પણ ઉચ્ચ પદ મેળવ્યું છે. તમે સમજો છો, અમે શ્રી કૃષ્ણની રાજધાનીમાં હતા, સ્વર્ગમાં તો હતા ને. પછી અમે ચંદ્રવંશી બન્યા. હવે પછી સૂર્યવંશી બનવા માટે શ્રીમદ પર ચાલી પાવન બની પાવન દુનિયાના માલિક બનીશું. દરેક પોતાની અવસ્થાને જોઈ શકો છો. જો અમે આ સમય શરીર છોડી દઈએ તો કઈ ગતિને પામીશું? દરેક સમજી શકે છે. જેટલા બાપને યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થશે. મનુષ્યના ઉપર કોઈ આફતો કે દુઃખ આવે છે કે દેવાળું નીકળે છે તો સાધુઓનો જઈને સંગ કરે છે. પછી મનુષ્ય સમજે આ તો ભગત માણસ છે, ઠગી થોડી કરશે. એવા પણ 2-4 વર્ષમાં ખૂબ ધનવાન થઈ જાય છે. એમનામાં ખૂબ છુપાયેલા પૈસા હોય છે. દરેક પોતાની બુદ્ધિથી સમજી શકે છે. તમારામાં પણ ઘણા છે જે ખૂબ ઓછું યાદ કરે છે. એટલે બાબા કહે છે, પોતાનું કલ્યાણ ઈચ્છો છો તો પોતાની પાસે નોટબુક રાખો, ચાર્ટ નોટ કરો અર્થાત નોંધ કરો. અમે આખા દિવસમાં કેટલો સમય યાદમાં રહ્યા? મનુષ્ય તો આખા જીવનની પણ હિસ્ટ્રી અર્થાત ઇતિહાસ લખે છે. તમારે તો ફક્ત યાદનો ચાર્ટ રાખવાનો છે. પોતાની જ ઉન્નતિ છે. બાપને યાદ નહીં કરશો તો ઉચ્ચ પદ મેળવી નહીં શકશો. વિકર્મ વિનાશ નહીં થશે તો ઉચ્ચ પદ કેવી રીતે મેળવશો? પછી સજાઓ ખાવી પડશે. સજાઓ નહીં ખાશો તો પદ સારું મળશે. સજા ખાઈને પછી કાંઈ થોડું ઘણું પદ મેળવ્યું એ શું કામનું? ધર્મરાજની સજા ન ખાઓ, બેઇજ્જતી ન થાય, આ પુરુષાર્થ કરવાનું છે. તમે જુઓ છો શિવ બાબા બેઠા રહે છે, પછી ધર્મરાજ પણ છે, તમને બધા સાક્ષાત્કાર કરાવે છે. તમે આ કર્યું હતું યાદ છે? હવે ખાઓ મજ સજા. પછી એ જ સમયે સજાઓ એટલી જ ખાય છે જેટલી જન્મ જન્માંતર ખાય છે. પાછળમાં થોડા રોટલીના ટુકડા મળ્યા એનાથી શું ફાયદો? સજાઓ તો ન ખાવી જોઈએ. પોતાની અવસ્થાની તપાસ કરવાની છે. જેમ પોતા મેલ કાઢે છે, કોઈ 6 મહિનાનો, કોઈ 12 મહિનાનો, કોઈ તો રોજ પણ કાઢે છે. બાપ કહે છે, તમે પણ વ્યાપારી છો. કોઈ વિરલા વ્યાપારી બેહદના બાપથી વ્યાપાર કરે. ધન નહીં તો તન મન તો છે ને. એમને શરાબ પણ કહે છે, મત્તા સત્તા કરે છે ને. તમે તન મન ધન આપો છો રિટર્ન અર્થાત વળતરમાં 21 જન્મ માટે કેટલો વારસો મેળવો છો? બાબા હું તમારો છું એવી યુક્તિ બતાવો જે અમારા આત્મા અને શરીરમાં શરીર આ લક્ષ્મીનારાયણ જેવા બની જાય. બાબા કહે છે, હું તમને કેટલા ગોરા બનાવું છું, એકદમ રૂપ જ બદલી દઉં છું. બીજા જન્મમાં તમને ફર્સ્ટ ક્લાસ શરીર મળશે. તમે વૈકુંઠમાં પણ જુઓ છો, તમે જાણો છો આ મમ્મા બાબા પછી લક્ષ્મી નારાયણ બનશે. મુખ્ય ઉદ્દેશ પણ દેખાડે છે. હવે જે જેટલો પુરુષાર્થ કરે, જો પુરુષાર્થ પૂરો નહીં કરશે, ધમચક્ર મચાવશે, તો પોતાનું પદ જ ભ્રષ્ટ કરશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પોતાની અવસ્થાની તપાસ સ્વયં જ કરવાની છે. પોતાના કલ્યાણ માટે દરરોજ ડાયરી રાખવાની છે, જેમાં યાદનો ચાર્ટ નોટ અર્થાત નોંધ કરવાનું છે. બીજી પોઈન્ટ છે, બેહદના બાપથી સાચો સાચો વ્યાપાર કરવાનો છે. પોતાનું તન મન ધન બાપ હવાલે કરી 21 જન્મોના માટે રિટર્ન અર્થાત ફળ લેવાનું છે. નિશ્ચય બુદ્ધિ બની પોતાનું કલ્યાણ કરવાનું છે. વરદાન છે, ખુશીની સાથે શક્તિને ધારણ કરી વિઘ્નોને પાર કરવા વાળા વિઘ્ન જીત ભવ. ખુશીની સાથે શક્તિને ધારણ કરી વિઘ્નોને પાર કરવાવાળા વિઘ્ન જીત ભવ. જે બાળકો જમા કરવાનું જાણે છે તે શક્તિશાળી બને છે. જે હમણાં હમણાં કમાયા, હમણાં હમણાં આપ્યું, સ્વયંમાં સમાવ્યું નથી તો શક્તિ નથી રહેતી. ફક્ત આપવાનું કે દાન કરવાની ખુશી રહે છે. ખુશીની સાથે શક્તિ હોય તો સહજ જ વિઘ્નોને પાર કરી વિઘ્નજીત બની જશો. પછી કોઈ પણ વિઘ્ન લગનને ડિસ્ટર્બ નહીં કરશે. એટલે જેવી રીતે ચહેરાથી ખુશીની ઝલક દેખાય છે, એવી રીતે શક્તિની ઝલક પણ દેખાય. સ્લોગન છે, પરિસ્થિતિમાં ગભરાવાને બદલે એમને શિક્ષક સમજીને પાઠ શીખી લો. પરિસ્થિતિમાં ગભરાવાને બદલે એમને શિક્ષક સમજીને પાઠ શીખી લો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ જ્વાળા રૂપનો જ રહેલો છે. પાંડવોના કારણે યાદવ રોકાયેલા છે. પાંડવોની શ્રેષ્ઠ શાન રૂહાની શાનની સ્થિતિ યાદવની પરેશાનીવાળી પરિસ્થિતિને સમાપ્ત કરશે. તો પોતાની શાનથી પરેશાન આત્માઓને શાંતિ અને ચેનનો વરદાન આપો. જ્વાળા સ્વરૂપ અર્થાત લાઇટ હાઉસ બની માઇટ હાઉસ સ્થિતિને સમજતા આજ પુરુષાર્થમાં રહો. જ્વાળા સ્વરૂપ અર્થાત લાઇટ હાઉસ અને માઇટ હાઉસ સ્થિતિને સમજતા આજ પુરુષાર્થમાં રહો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.